તારીખ 2/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 491 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 643
તીર્થંકર વારંવાર નીચે કયો તે ઉપદેશ કરતા હતા. જે નીચે ગાથા છે સૂર્યગ્રાંગ અધ્યયનની 7મા અધ્યયનની 11મી ગાથા છે, એનો અર્થ છે, ગાથા વચ્ચે મૂકી દે મૂકાણી છે, એનો અર્થ છે સંબુજ્જહા, એટલે હે જીવો તમે બુજો, સમ્યક પ્રકારે બુજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. એ જીવો તમે સમ્યક પ્રકારે બુજો, એટલે જ્ઞાન પ્રાપ્તિ કરો, યથાર્થ સમજણ કરો. આત્મહિતના લક્ષ્ય તમે સમજો એમ કે છે. શું સમજો? કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. ઘણું દુર્લભ છે એટલે ઘણું દુર્લભ છે. મનુષ્ય આયુ બહુ દુર્લભ છે, ભાગ્યે જ મળે છે. બાકી ત્રણ ગતિમાં જ, મોટાભાગે ત્રીજ ગતિમાં, ક્યારેક દેવ ગતિમાં, ક્યારેક નરક ગતિમાં. નરક ગતિ કરતા દેવ ગતિમાં વધારે જાય છે. મનુષ્ય પણ તો ક્યારેક જ મળે છે. ઘણું દુર્લભ છે એનો અર્થ એ થાય છે કે એનો સદુપયોગ કરી લેવો જોઈએ. સંયોગો મેળવવા, જાળવવા, વધારવા, એમાં મનુષ્ય પણ બહુભાગ લોકોનું પૂરું થાય છે. યથાર્થ સમજે છે અથવા મનુષ્ય પણ દુર્લભ છે એવું સમજાય છે, તે બધું ગૌણ કરે છે. અને એ ગૌણ કરવામાં જરાય પરિણામ ન ખેંચાય એનું એક બહુ સારું સમાધાન એ છે કે જે કાંઈ સંયોગની પરિસ્થિતિ છે એ પૂર્વકર્મને જ આધીન છે, વર્તમાન પુરુષાર્થને આધીન છે, ને વર્તમાન બુદ્ધિને આધીન નથી, ચતુરાઈને આધીન નથી, આવડતને આધીન નથી. જ્યારે એ વસ્તુ ચોક્કસ થઈ ચૂકેલી છે, જન્મથી મૃત્યુ સુધીની આખી ફિલ્મનો રોલ ગોઠવાયેલો છે અને એ ફિલ્મ ઉતરે છે, બીજું કોઈ નથી થતો. કરતા બુદ્ધિ એ માણસ ગમે તેમ વિચારે પણ એથી કાંઈ એમાં ફરક નથી પડતો. અને અણસમજણને કારણે, વિપરીત સમજણને કારણે મનુષ્ય પણ એ સંયોગોની પાછળ બીજું કાંઈ નથી કરતો. ખરેખર તો હારી જાય છે. મનુષ્ય પણ છે એ નરદેહને હારી જવો, એ જ છે, બીજું કાંઈ નથી. ચારે ગતિને વિશે ભય છે એમ જાણો, ચારે ગતિ દુઃખમય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. શું છે? આત્મકલ્યાણનો વિવેક રહેવો એ પણ દુર્લભ છે. મનુષ્યપણાથી પણ એ વધારે દુર્લભ છે. કેમ કે મનુષ્યપણું પણ અનંતવાર મળ્યું પણ વિવેક ન આવ્યો. વિવેક આવવો એથી પણ દુર્લભ છે. આખો લોક એકાંતે દુખે કરીને બળે છે એમ જાણો. જગતના બધા જીવો એકાંતે આકુળતામાં શેકાય છે, સળગે છે. દેવલોકના દેવોથી માંડીને બધાની એ જ પરિસ્થિતિ છે. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણો અનુભવે છે તેનો વિચાર કરો. શું કહે છે? અને જગતના બધા જીવો પોતપોતાના કર્મને ભોગવે છે, ભોગવતા થકા વિપર્યાસપણો અનુભવે છે, વિપરીતપણે પરિણમે છે, ક્યાંય સમાધાન પામતા નથી. અને કરતા ભુક્તિ કરતા બુદ્ધિ ભોગતા બુદ્ધિ એ છે, એ બધો વિપર્યાસ છે. પોતાપણાની બુદ્ધિ પૂર્વકર્મને લઈને કોઈને કોઈ કુટુંબમાં જન્મે છે. જ્યાં જ્યાં જન્મે છે ત્યાં દેહના જે સંબંધીઓ છે એમાં પોતાપણું કરે છે. આ બધો વિપર્યાસ છે. તેનો વિચાર કરો. વિચાર કરો એટલે વિપર્યાસ છૂટવા માટે છૂટે કેવી રીતે છૂટે એનો વિચાર કરો. એકત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, આ પાંચ મહાભૂત છે. ભૂત કહેવાય ને જીવને વળગે છે, પછી એમાં ને એમાં એ પાંચેય પ્રકારની વિપરીતતાઓની અંદર જીવ પરિભ્રમણને પામે છે. વિપરીતતાને સેવતા, સેવતા પરિભ્રમણને પામે છે. કોઈ જીવને એવું ભાસે છે કે અનંત કાળે આ મનુષ્યપણું મને મળ્યું છે એ મારા આત્મકલ્યાણ કરવા માટે જ મળ્યું છે, અને એ જ મારે કરી લેવું જોઈએ, કોઈ પણ ભોગે એ જ મારે કરી જ લેવું જોઈએ. અને એ કરી લેવા જતાં જેને જે કાંઈ ગૌણ કરવું પડે તે ગૌણ કરવું, આડું આવે તે એકકોર કરવું, શું? અને થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો. શું કહે છે? સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય જેને જેનો થયો હોય.
હાજી.
હવે આ ચારે ગતિના પરિભ્રમણના દુઃખથી જેને મુક્ત થવું હોય જેને મુક્ત થવું હોય એ જીવે, એ પુરુષે એટલે જીવે આત્માને ગવેષવો એટલે આત્માને સમજવો, આત્માનું મૂળ સ્વરૂપ સમજવું. એ સિવાય સર્વ દુઃખથી મુક્ત થવાનો કોઈ ઉપાય જગતમાં છે નહીં. જ્યાં પોતાના સ્વરૂપથી જ અજાણ છે ત્યાં એ કર્તવ્ય કર્તવ્યને કેવી રીતે નક્કી કરી શકે? અને આત્માને ગવેષવો હોય તેને યમ નિયમ આદિ સર્વ સાધનોનો સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. શું લીધું પાછળ? મેં કે જેને આત્માને સમજવો હોય, આત્માને જાણવો હોય એને યમ નિયમમાં પહેલા નહીં પડવું, એને ગૌણ કરવા. શું? યમ નિયમ આદિ સર્વ સાધન, સત્સંગ સિવાયના સર્વ સાધન એને ગૌણ કરવા, અપ્રધાન કરવા એટલે ગૌણ કરવા, અને સત્સંગને ગવેષવો, સત્સંગમાં સમજવું અને સમજીને એનું અમલીકરણ
કરવું, સમજવું અને ઉપાસવું બે લીધું છે. સત્સંગને ગવેષવો અને સત્સંગને ઉપાસવો. આ પણ એક વિવેક કરવા યોગ્ય વિષય છે. બહુ ભાગ ધર્મના ક્ષેત્રમાં વ્રત નિયમ પૂજા ભક્તિ એવા અનેક પ્રકારના સાધનોને મુખ્ય કરવામાં આવે છે અને સત્સંગનો વિષય ગૌણ રહે છે. મૂળ માર્ગની પરંપરામાં તો સત્સંગની વિશેષતા હતી, પણ કાળ દોષે કરીને એ બધું લોપાવા માંડ્યું. આજે પણ પુરાણા દિગંબર મંદિરોમાં જાઓ તો ત્યાં શાસ્ત્રો અને શાસ્ત્ર સ્વાધ્યાય માટે બેસવાની અલાયદી જગ્યા જોવા મળે છે. એક શાસ્ત્રોનો સ્વાધ્યાય કરનારા જોવા નથી મળતા, બાકી વ્યવસ્થા આજે જોવા મળે છે. શાસ્ત્ર ભંડારો હોય છે મંદિરની અંદર અને ત્યાં નિરાતે શાંતિથી બેસીને વાંચી શકાય એવી વ્યવસ્થા પણ હોય છે. પણ લોકોને એ પ્રકારની રુચિ નથી અને સમય ને શક્તિ બીજી રીતે ખર્ચી નાખે છે. મૂળ પરંપરામાં એ વસ્તુ રહેલી છે અને એની મુખ્યતા રહેલી છે. સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો એટલે સત્સંગમાં યથાર્થ સમજણ કરવી અને પછી પોતાને જે અમલ કરવા જેવું લાગે લાગુ પડતું હોય એ પ્રમાણે પોતાની ભૂમિકા અનુસાર એનું અમલીકરણ ચાલુ કરવું જોઈએ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. ત્યાગ કરવો હોય તો આ કરવો. જેણે સત્સંગને ઉપાસવો હોય એને સંસારને ઉપાસવાનો અભિપ્રાય સર્વથા છોડી દેવો જોઈએ. આત્મભાવ એ અભિપ્રાય સૂચક છે. શું તમને કોઈ એમ કે પણ સંસારના કઈ બધા પરિણામ મોક્ષ ને થોડા છૂટી જાય તો મુનિ દશામાં મોટો ફેરફાર દેખાય. ચોથા ગુણ સ્થાને પણ એ ફેરફાર જોવામાં આવતો નથી. તો આ તો મોક્ષ ની વાત ચાલે છે. તો અભિપ્રાય તો તદ્દન ફરી જવો જોઈએ. આ સંસાર કેવળ દુઃખમય છે, કેવળ ક્લેશમય છે અને તે ઉપાસવા યોગ્ય જ નથી. સંસારની ઉપાસનાનો અભિપ્રાય બદલાઈ જવો જોઈએ. અભિપ્રાયમાં 100% હોય છે એટલે સર્વથા શબ્દ વાપર્યો છે. શું? સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. નહીતર તો એટલું ચારિત્રમાં જાય છે સંસારને ઉપાસવાનો. ત્યાગ કરતો 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 સર્વસંગ પરિત્યાગ કરી દે. અહીંયા આત્મભાવ ત્યાગવો છે એટલે સંસાર થી મારે સંપૂર્ણપણે છૂટી જવું છે. આ મુમુક્ષુના પ્રારંભમાં જ આ વસ્તુ બને છે. વેદના કાળે જયારે નિર્ધાર થાય છે, 128મો પત્ર લઈએ તો વેદના કાળે વૈરાગ્યપૂર્વક નિર્ધાર થાય છે કે એક મોક્ષ સિવાય હવે મારે બીજું કઈ કરવું નથી, છૂટવું જ છે, જન્મ મરણ થી છૂટવું જ છે અને સંસાર ઉપાસવો જ નથી. એ પાયાનો અભિપ્રાય પહેલો વહેલો શરૂઆતની અંદર ફેરફાર થાય છે. એ ખરેખર ત્યાંથી ખરેખર સત્સંગની સમજણ આવી અને ત્યાંથી એને ઉપાસવાનું શરૂ કર્યું. એ અભિપ્રાય બદલાનો ત્યાર છે. એ પહેલા સત્સંગને સમજ્યો નથી અને ઉપાસવાની શરૂઆત થઈ નથી. ભલે ગમે એટલી સમજણ આવી હોય, ગમે એટલી ધારણા થઈ હોય અને ગમે એટલો તત્વજ્ઞાનનો અભ્યાસ થઈ ગયો હોય તો પણ વેદનાપૂર્વક ઉદાસીનતા અને ઉદાસીનતાપૂર્વક નિર્ધાર કે જન્મ મરણથી છૂટી જ જવું છે, આ ભાવમાં આત્મકલ્યાણ કોઈ પણ ભોગે કરી જ લેવું છે, ત્યાં ન આવે ત્યાં સુધી એને સત્સંગમાં કાંઈ સમજણ કરી છે કે ઉપાસવાની શરૂઆત કરી છે એ વાત કહી શકાય એવું નથી. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, શું મિસકોન્સેપ્ટ, બધા બીજા બધા અભિપ્રાયો છે એને છોડી દઈને, બધા વિપરીત અભિપ્રાયો છે અત્યાર સુધીના, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ, જો જેટલી શક્તિ પ્રગટ છે પર્યાયમાં એટલી પૂરી શક્તિથી પૂરી તાકાતથી તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી, શું કહે છે, સત્સંગની આજ્ઞાને ઉપાસવી. આમ સમજે ત્યારે બરાબર કે આ આજ્ઞા બરાબર મને લાગુ પડે છે અને મારા માટે છે, હવે પાછું એનું નથી, એનું ઉભું રહીએ, શું પાછું એનું એ થઈને ઉભું રહીએ છે. જૂની ભૂલ વારંવાર કેમ થાય છે એનો ઊંડાણથી વિચાર કરવો જોઈએ. પોતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી, જુઓ સત્સંગ છે અથવા મુમુક્ષુતાની ભૂમિકા છે જ્ઞાન દશા પહેલાની, એ તમામ ભૂમિકામાં બધા સ્તરે વિપરીત અભિપ્રાયો છોડવાનો મુખ્ય કાર્યક્રમ છે. બધો જે કાર્યક્રમ છે એ અભિપ્રાયો બદલવાનો જ કાર્યક્રમ છે. ખોટો અભિપ્રાય મૂકી દેવો અને સાચો અભિપ્રાય બાંધવો, આટલું કામ થાય એ મુમુક્ષુતામાં પરિપક્વ થઈને જ્ઞાન દશામાં આવી જાય. સર્વ અભિપ્રાયોનો ત્યાગ કરીને, સર્વ વિપરીત અભિપ્રાયોનો ત્યાગ કરીને પોતાની સર્વશક્તિએ પુરુષાર્થને ગોપ્રામીના સત્સંગની આજ્ઞાને ઉપાસવી. જે કાંઈ પોતાને લાગુ પડે એવી વાત હોય એ આજ્ઞા સમજી લેવી, શું એ વાતને સમજવી પણ આજ્ઞા સમજી લેવી, તે આજ્ઞાને ઉપાસવી એટલે એનું અમલીકરણ કરવું. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અહીંથી લીધું, એને વાતને ચડતા ક્રમમાં લીધે છે, ઉતરતા ક્રમમાં લીધું હતી હવે ચડતા ક્રમમાં લીધે છે. શું કે જે કોઈ આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, જો આજ્ઞા ન ઉપાસતો હોય તો એ સત્સંગને પણ ઉપાસતો નથી. સત્સંગમાં આવે છે એમ એ ઠીક છે, પણ એ સત્સંગને ઉપાસે છે એમ વાત રહેતી નથી. આજ્ઞાને ઉપાસે છે તે અવશ્ય સત્સંગ ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. ક્યાં લઈ ગયા વાતને, ઉપાદાન ઉપર લઈ ગયા, કે જે ખરેખર સત્સંગમાં પ્રાપ્ત આજ્ઞાને ઉપાસે છે એ ખરેખર આત્માને ઉપાસે. તો ચોખ્ખી વાત થઈ ગઈ, કેમ કે તો આત્મા માટે તો આજ્ઞાને ઉપાસે છે, તો એમ નિયમિત પ્રધાનતાથી એમ કહેવાય કે સત્સંગને ઉપાસે છે, શું માને ઉપાસે છે. વાત તો બેન બે એક છે, કહેવાની રીત જુદી જુદી છે. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે, ગેરંટેડ વાત છે કે આત્માને ઉપાસે, આત્મ સ્વરૂપને ઉપાસે,
સદા જ્ઞાન ચારિત્ર થી એ તો મુક્ત થયા વિના જે ઉપર અર્થ કર્યો છે એ ગાથા મૂકી છે. સંબુજા જંતવો માણુસત્તમ દુઃખમ ભયમ બાલિસેણમ અલંભો એગંત દુઃખે જરીએ વલોએ સક્કમણા વિપર્યા વિપર્યા સુવે. એ ઉપર જે કહ્યું સાતમા અધ્યયનની અગિયારમી ગાથા છે એ ઉપર અર્થ કર્યો છે. હવે પોતે પોતાની વાત કરે છે કે સત્સંગ સંબંધમાં મારા પરિણામ કેવા વર્તે છે એ વાત કરે છે. સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. શું કહે છે કે આમ તો સંસારના કાર્યોમાં આધિ વ્યાધિ ઉપાધિના જે કાંઈ પ્રસંગો છે ઉદય પ્રમાણે એમાં તો મુક્તપણે વર્તતા છે વર્તીએ છીએ. એની સાથે અમારું કાંઈ એકત્વપણું થતું નથી. સ્પષ્ટપણે એનાથી ભિન્નપણે વર્તીએ છીએ એમ કહ્યું કે મુક્તપણે વર્તીએ છીએ. તો પણ એક સત્સંગને વિશે રહેલી ભક્તિ એટલે સત્સંગ પ્રત્યેનું અમારું જે બહુમાન એનું જે મૂલ્યાંકન એ તો મોટે એવું કંઈ દેખાતું નથી. આવા અમારા પરિણામ ચાલે છે એમ કહે છે. પરિણામની ચર્ચા ચાલે છે ને રોજ પોતે પોતાના પરિણામની ચર્ચા કરે છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું કેવું સર્વોત્તમ અપૂર્વપણું અપૂર્વપણું એટલું ન લીધું સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વશા કરે છે. અમારા આત્મામાં એ વાત વસી છે અને વશા કરે છે. ઓહો રાત્રો એટલે દિવસ અને રાત્ર સત્સંગનું સર્વોત્તમ અપૂર્વ પણ અમને વસેલું છે અને એ વશા કરે છે. એટલું બધું સત્સંગનું મૂલ્યાંકન પોતાને ભાવમાં અને અભિપ્રાયમાં ચાલે છે. તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. મુંબઈથી પત્ર લખે છે ને મુંબઈમાં સત્સંગ નથી આવતા. કોઈ કોઈ મુમુક્ષુઓ સાંજે આવે રાત્રે આવે ચર્ચા કરતા પણ જે મનમેળાપી સત્સંગ હોવો જોઈએ એવો કોઈ વિશેષ પાત્ર જીવો ત્યાં નહીં. એટલે એમ કે છે કે પ્રારબ્ધના ઉદય યોગે સત્સંગનો અમને અંતરાય વર્તે છે. ઘણું કરીને કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ તો અહોરાત્ર ઘણું કરીને વર્તા કરે છે. બીજા ઘણા પ્રસંગો બને છે પણ અમને કોઈ વાતનો આત્મામાં ખેદ નથી થતો. કેમ કે એ તો બધું સમાધાન થઈ જાય છે. જ્ઞાનદશા છે એટલે બહારના કોઈ પણ વાત બને છે કોઈ પણ પ્રસંગ બને છે ઉદયના એનું તો પૂરેપૂરું સમાધાન આવી જાય છે. એનો કોઈ ખેદ થવાનો અમને કારણ નથી. પણ સત્સંગનો અંતરાય છે એનો ખેદ રાત દિવસ વર્તા જ કરે છે ચાલુ જ રહે છે. જ્ઞાન દશામાં આવી વાત છે. મોક્ષને તો કેટલું બધું થાય જ્ઞાન દશામાં આવી વાત છે. સત્સંગ નથી તો એનો ખેદ રાત્રિ દિવસ રહે છે. સર્વભૂમિ આ 290ના વ્રતમાં અમુક શબ્દો આવે છે, એવું તેમણે લીધું છે. એક જ વાત આવે છે, સર્વભૂમિઓ મુંબઈની, મુંબઈમાં અહીંથી ત્યાં ગમે ત્યાં જવાનું થાય, સર્વભૂમિઓ, સર્વ માણસો જેની સાથે કામ પડે છે, સર્વ વાતચીત આદિ પ્રસંગો, ઉદય પ્રમાણે જે કાંઈ પ્રસંગો બને છે, અજાણ્યા જેવા લાગે છે. કેવા લાગે છે? અજાણ્યા જેવા લાગે છે. અહીંયા આ બધું ક્યાં આવવા માંડ્યું? જેમ અજાણ્યા પ્રત્યે જે લાગણી રહીએ એવી લાગણી રહીએ છે. શું અજાણ્યા હોય એટલે શું છે? એની સાથે કાંઈ સંબંધ નહીં. અજાણ્યા અરે કાંઈ સંબંધ નહીં. પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના એટલે હાવ પારકા. ઉદય છે, શું લાગે છે? પારકો, સાવ પારકો, સાવ પારકા, ઉદાસીન જેવા, નિરસ, ક્યાંય રસ આવતો નથી. પારકો એટલે પોતાના આત્માને શું લેવા દેવા છે? જે કઈ ઉદય છે એ તો બહારમાં છે, અંદર આત્મામાં તો કઈ થતું નથી. એનું જે જ્ઞાન થાય, એનું જે જ્ઞાન થાય છે એ તો આખરમાં તો જ્ઞાન જ છે ને, એટલે એ તો બધું પારકું જ છે. લોકો એમ કે કા એનો ઉદય છે, એ પોતે એમ કે છે કે ખરેખર મારો ઉદય નથી, તો ઉદય ઉદયના ઘરનો જ છે, મારે કાંઈ લેવા કે. અને ઉદાસીન એટલા માટે જો પોતાપણું આવે તો ઉદાસીનપણું આવે નહીં, અપેક્ષા વર્તી રહે રહે ને રહે. આ બેને કારણ કાર્ય સંબંધ છે, ઉદાસીનતાને ને પારકાપણાને, અને પોતાપણાને અને અપેક્ષાપણાને. જ્યાં પોતાપણું હોય ત્યાં અપેક્ષા વર્તી ઊભી થાય, આ આમ થાય તો ઠીક, આ ઉદયમાં આમ થાય તો ઠીક, આ ઉદયમાં આમ થાય તો ઠીક, આ ઉદયમાં આમ થાય તો ઠીક, એ આવ્યા વગર કેમ કે પોતાપણું છે. જ્યાં પોતાપણું નથી ત્યાં ઉદાસીનતા છે. થવું હોય થાય, ઉદયની નોકરી કરીએ છીએ, બાકી તો થવું હોય તે થાય. આપણે શું કરીએ? બીજું કરી શું શકીએ? કરી શકવાની શક્તિ જ નથી. આત્માને બીજું કાવું કોઈ કામ કરી શકવાની એનામાં શક્તિ જ નથી કે પરમાણુમાં પર્યાયના સાહેબ ફેરફાર કરી શકે. ઉદાસીન જેવા પારકા અરમણીય જરાય હારા લાગતા નથી. શું કોઈ પ્રસંગો અમને જરાય સારા લાગતા નથી. અમોહકર આકર્ષણ થતું નથી કોઈ પ્રસંગોમાં. અને રસરહિત, શું ઉદાસીનતામાં નિરસપણ તો આવે છે, પણ ચોખ્ખું કર્યું કે રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે, સહેજે સહેજે, એવું જ સ્વાભાવિકપણે એટલે સહેજે સહેજે એમ જ ભાસે છે કે આમાં કાંઈ છે નહીં, આમાં મારો આત્મા આમાં ક્યાંય નથી, ક્યાંય મારો આત્મા આમાં નથી, ખાલી 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 લાગે. હવે કેટલાક ચક્રવર્તી જેવા જ્ઞાનીઓને એવો ઉદય હોય છે, મોટો છ ખંડનો પથારો, આપણે કાંઈ નથી પથારો, આપણે આપણા પ્રમાણનો છ ખંડનો મોટો પથારો, એની ખાલી લાગે. શું લાગે? ખાલી લાગે, ક્યાં મારો આત્મા? હા, અંદર જુદો રમે છે મારો આત્મા, અંદર આત્મામાં જુદો રમે છે. મારા પરિણામો મારા સ્વરૂપને અવલંબે છે. શું છે? મારા સ્વરૂપો, મારા પરિણામો મારા સ્વરૂપને અવલંબે છે, આ સિવાય મારું અવલંબન ક્યાંય નથી. એટલે બધું પારકું ને નિરસ ને ઠેકાણા વગેરે કાંઈ નકામું લાગે, કેમ કે બધું અહીંયા પડ્યું રહેવાનું, શું કામમાં આવવાનું છે. જીવને અજ્ઞાનને કારણે અસમાધાન થતું હોય છે, દુઃખ તો એનું જ છે ને, મોટું સૌથી મોટું દુઃખ તો એનું જ છે, અને સતત પરિણતિ એની ચાલતી હોય છે અજ્ઞાન દશામાં અસમાધાનની દુઃખની. હવે ગમે તે પરિસ્થિતિ હોય, જ્યાં અસમાધાનનું દુઃખ છે ત્યાં એ પરિસ્થિતિ કામની શું, જે તે પ્રકારની ઉદય અનુસાર પરિસ્થિતિ હોય છે. જ્યાં પોતાને સમાધાન નથી ને એને લઈને દુઃખ છે, તો એ પરિસ્થિતિ શું કામની રહી, એ તો એના નિમિત્તે અસમાધાન, એ પરિસ્થિતિના નિમિત્તે અસમાધાન, અને અસમાધાનને કારણે દુઃખ. આમ ચોખ્ખી વાત છે. બીજી બાજુ જ્યાં પોતાના સ્વરૂપને અવલંબે છે, એ બધું પારકું નકામું, કેમ કે બધું એના કારણે છે, એના કારણે પલટે છે, પરિણમે છે, એને કારણે રહેશે કે જશે કે જે કાંઈ થશે તે થશે. આ આત્માને ખરેખર કાંઈ સંબંધ નથી, કેમ કે તો ચૈતન્ય પદાર્થ અંદરમાં ભિન્ને ભિન્ન જ વર્તે છે. અંદર જે ચૈતન્ય પદાર્થ છે એ તો ભિન્ને ભિન્ન જ વર્તે છે, ઓલું બહાર જે થાય છે એ થાય છે, થાય છે એ થાય છે. આત્માને શું લેવા દેવા, જોકે બીજા આત્માઓ સંબંધ જે રાખે છે એને લેવા દેવા નથી, સંબંધ માને છે એને લેવા દેવાતો નથી, પણ એની પકડ છે ભાવમાં, એટલે દુઃખી થાય છે, અને પકડ નથી એટલે મુક્ત થઈને વર્તે છે. અને સત્સંગમાં એની વાર્તા હોવાથી એને એ ગમે છે, અને સત્સંગીઓ એ વાર્તા કરતા હોવાથી એ લોકો એને ગમે છે, એમ લેશે. સમાધાન જીવને થાય જ નહીં. આમાં શું થાય છે, આપણે ચર્ચા કરી હતી પ્રથમ દિવસે, એટલે વાત એમ સમાધાનમાં આપી હતી, બહુ નાની વાત છે, આમાં કાંઈ દમ નથી, આમાં કાંઈ વાતમાં માલ નથી. હવે પ્રસંગમાં તો કાંઈ દમ ન હોય ને કાંઈ વાતમાં માલ ન હોય, દુઃખ શેનું હતું, અસમાધાન. પેલું બહાર આવ્યું ને એટલે દેખાણો, એમાં રસ તીવ્ર થયો એટલે દેખાણ. પરિણતિ હોય એ સમજાતી નથી, એની પરિણતિ તો ચાલુ જ હોય છે. આ બધું આવ્યું ક્યાંથી, તો સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. કેવો? સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. એનું અવલંબન જે અંતરમાં હાથ લાગે, પછી ક્યાંય અસમાધાનનો પ્રકાર ઉભો નથી થતો. ગમે તે પ્રસંગ આવીને ઉભો રહીએ ને, ક્યાંય અસમાધાનનો પ્રકાર ઉભો નથી થતો. એ સિવાય, એમ થયા સિવાય અસમાધાનની પરિણતિ અનાદિની ચાલુ જ છે. તત્વજ્ઞાનના અભ્યાસ કરનારને કોઈ વાર એવી ભ્રાંતિ થાય છે કે આપણે તો બધા પડખેથી સમજીએ છીએ માટે આપણને સમાધાન છે, ખોટી વાત છે. સમજણ એક વાત છે, પ્રેક્ટિકલી પરિણમનને અનુભવે બીજી વાત છે. એટલે વાત તો પરિણમનની પહેલેથી શરૂ થવી જોઈએ, સમજણની સાથે સાથે, સમજણની સાથે સાથે અનુભવમાં મૂકો, અનુભવમાં મૂકતા જાઓ. સત્સંગ કરો ત્યારે, ત્યારથી સત્સંગમાં સમજો છો ને, સમજવાનો પ્રસંગ તો સત્સંગમાં છે. સત્સંગમાં મૂકો ત્યારથી શરૂ કરો, જ્યારથી સમજો ત્યારથી શરૂ કરો, અને પ્રેક્ટિકલ લાઈન શરૂ કરી દો. બસ એ રીતે સમજવાની પદ્ધતિ રાખો તો ઠેઠ સુધી પહોંચી જવાશે, જે મોક્ષ માર્ગ અનુભવ પ્રધાન છે અને સ્વાનુભૂતિ જ મોક્ષ માર્ગ છે, બીજો મોક્ષ માર્ગ તો છે જ નહીં. એ સ્વાનુભૂતિમાં દર્શન જ્ઞાન ચારિત્ર તને સમાઈ જાય છે, એ અનુભવ પદ્ધતિ એ સ્વાનુભૂતિ સુધી પહોંચાશે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે મુમુક્ષુની ભૂમિકામાં જેટલા જેટલા અભિપ્રાયો વિપરીત અભિપ્રાયો પલટે અથવા મોળા પડે, કેટલાક પલટે અને કેટલાક મોળા પડે, એટલો એને સાતાનો ઉદય છે. કયો સાતા? 273 માં કાલે કહી કે એક અંશ સાતાનું કોઈ કારણ હોય તો તે સત્પુરુષ છે, કેમ કે સત્સંગથી મળ્યું સમાધાન. એ એક અંશ સાતા એ યથાર્થ સાતા છે, બાકી કોઈ પુણ્યના ઉદયથી સાતા થઈ એ સાતા છે જ નહીં. એમાં તો મૂંઝવાનો છે, એમાં તો મૂંઝાયા વગર રહેશે નહીં, કેમ કે સમાધાન નહીં થાય. કોઈ એમ કે પુણ્ય ઉદય થયો ને પછી એને સાતા થઈ છે એમ દેખાય છે, ના કેમ પાડો છો? કે કોઈને અધૂરું જોતું નથી ને પૂરું કોઈને મળતું નથી, મળવાનું છે ને. સમાધાન ઊભું જ છે, ભલે ને કે ગમે અભિપ્રાયમાં તો કોને અધૂરું જોઈએ છે, કોને અધૂરું જોઈએ છે. એટલે જે પ્રવૃત્તિ છે એમ બતાવે છે કે જીવને હજી સુખ લેવું છે, ત્યાંથી સુખ લેવું છે, ત્યાંથી સુખ લેવું છે. આધાર બુદ્ધિ પડી છે, કર્તા બુદ્ધિ પડી છે, ભોગતા બુદ્ધિ પડી છે, આ બધું અસમાધાન કર્યા વિના રહે નહીં, કેમ કે કરી ભોગવી શકતો નથી, કરી ભોગવી શકતો નથી. અને આધાર કોઈ દેનો મળવાનો નથી, આધાર મળે તો સ્વરૂપમાં મળે ગમે ત્યારે, બાકી તો આધાર ખોટો જ છે. સવાલ જ નથી, કેવી રીતે થાય? બે પદાર્થ જ, આત્માને કોઈ પદાર્થ મળતો જ નથી, દ્રવ્ય દ્રવ્ય મળતું જ નથી, પછી ક્યાં સવાલ છે? ભલે ને કે અસમાધાન જ એની પરિણતિ થઈ જાય, પછી તો પરિણતિ થઈ ગયેલી જ ચાલુ છે, થઈ ગયેલી જ છે અનાદિથી, એમ જ છે. આ તો પોતાની વાત કરે છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, જો કોને કોને લીધા છે? માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ, આ ત્રણમાંથી કોઈનો પણ સત્સંગ, એટલે યથાર્થ સત્સંગ લીધો, અયથાર્થ સત્સંગ ન લીધો, તે જાણી તો અમને લાગે છે, એ અમારી પરિચિત વિષય છે, સેવેલો વિષય છે. શું એ જાણી તો એ પોતાનો અમારો સબ્જેક્ટ છે, પોતાનો પ્રીતિકર, અમને પ્રેમ આવે છે, અમને એ સત્સંગમાં પ્રેમ આવે છે, અંદરથી રૂચે. શું સુંદર લાગે છે? એવું ક્યાંય સુંદર લાગતું નથી, એવું એ સુંદર લાગે છે, ગુણથી સુંદર છે, એ બધું ગુણથી સુંદર છે, આકર્ષનાર છે, એનું આકર્ષણ છે અમને, રસ સ્વરૂપ ભાષે છે, એમાં અમને રસ પડે છે, કેમ કે એમાં અમારો આત્મરસ ઘોળાય છે. શું ઘોળાય છે? આત્મરસ ઘોળાય છે, ચૈતન્ય રસ ઘોળાય છે, અમારો અમૃત રસ એમાં ઘોળાય છે, એમ કે છે. શું એટલે રસ આવે છે એમ? એમ હોવાથી અમારું મન ઘણું કરીને અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું, ક્યાંય પ્રતિબદ્ધ પણ ઉભતું નથી. ઉદય આવે છે ને અપ્રતિબદ્ધ પણ ઉભજે છે, ઉદય આવે છે ને અપ્રતિબદ્ધ પણ ઉભતું ભતું ભતું. તમારા જેવા માર્ગે છાવાન પુરુષને વિશે પ્રતિબદ્ધ ભણવું આવે છે. તમને જે મોક્ષ માર્ગની સન્માર્ગની ઈચ્છા થઈ છે એમાં અમારું મન પ્રતિબદ્ધ પણ પામે છે. ત્યાં મન અમારું કંઈક ઠરે છે, શું કે છે, કંઈક અમારું મન ઠરે તો માર્ગે છાવાન જીવો પ્રત્યે ઠરે છે, બાકી ક્યાંય અમારું મન ઠરતું. એટલે જેને માર્ગની ઈચ્છા નથી ને જે માર્ગને ફોલોઅપ કરવાનો કોઈ પ્રયાસ નથી, અમને મારું મન ત્યાં ઠરતું નથી એમ કે છે. ઠીક, જો કેવી વાત છે, નાની પાસે તો ઘણા આવતા હોય છે, નાની પાસે તો ઘણા આવતા છે ને એક દ્રષ્ટિએ તો બધા આત્માઓ જ છે, એમને તો બીજું કોઈ નથી, છતાં પણ અમુક જીવો પ્રત્યે એમનું મન ઠરતું હોય છે. કેમ કે એને માર્ગની અંદરથી માર્ગની ઈચ્છા છે, સાચી માર્ગની ઈચ્છા છે, કહેવા માત્ર નહીં, ઉપર ઉપરથી નહીં, ખાલી રાગ નહીં, અંદરથી આત્માથી માર્ગની ઈચ્છા છે. નાની મન ઠરે છે એમ વાત તો એમણે પોતાના પરિણામની કરી છે, પણ એ ઘણું ઘણું કહી જાય છે, એમાં એ ઘણું કહી જાય છે. શુક્રિયા.